રાજકોટમાં તારીખ 10-8-83 પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ગાથા 14 ઉપર પૂજ્ય ભાઈશ્રી ની તત્વ ચર્ચા.
ચાર પ્રકારના અભાવ આવે છે શાસ્ત્રમાં. અભાવના ચાર પ્રકાર છે. એક અત્યંત અભાવ, એક અન્યોન્ય અભાવ, એક પ્રાગ અભાવ અને એક પ્રદમ અભાવ. એમ અભાવના ચાર પ્રકાર થયું છે. પ્રવેશિકામાં આરે જે સિદ્ધાંત પ્રશ્નો કરવામાં આવી રહી છે. 111 પાના ઉપર આખો અધિકાર અભાવ. એમાં અત્યંત અભાવ કોઈ પણ બે દ્રવ્યના ક્ષેત્રો અલગ બતાવે છે. આમાં પ્રશ્નકાર માત્ર પ્રશ્નને એક ક્ષેત્રથી ભિન્ન બતાવે છે, એટલો જ પ્રશ્ન છે. અત્યંત અભાવમાં પ્રશ્નકારને એમ છે કે માત્ર બેના ક્ષેત્ર ભિન્ન છે, એમ નહીં. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ. અત્યંત અભાવ જેમ કે આત્મા અને શરીર એ બેને અત્યંત અભાવ છે. દ્રવ્યથી ભિન્નતા, ક્ષેત્રથી ભિન્નતા, કાળથી ભિન્નતા અને ભાવથી પણ ભિન્નતા, ચારેય તરફથી અત્યંત અભાવ બતાવે છે. એટલું ક્ષેત્રથી અભાવ એમ નહીં. આનું સ્વચતુષ્ટ અને ઓનું સ્વચતુષ્ટ એકમાં બીજાનો અભાવ પણ બતાવે છે. એટલે એકલા આમાં ક્ષેત્રની પ્રધાનતાથી પ્રશ્નો છે, પણ એમ ન કરતા દરેક રીતે અત્યંત અભાવ, એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ. અત્યંત અભાવ એટલે દ્રવ્યથી ભિન્ન, ક્ષેત્રથી ભિન્ન, કાળથી ભિન્ન, ભાવથી ભિન્ન, ભિન્ને ભિન્ન છે બે પદાર્થ. અત્યંત અભાવ કોઈ પણ પદ બે દ્રવ્યના ક્ષેત્રો અલગ બતાવે છે. ક્ષેત્રોને ભાવ બે પૂર્વ દ્રષ્ટિના ક્ષેત્રથી ભિન્નતા બતાવે છે. આમાં એક ક્ષેત્ર સંદવાય હોય છે. અન્ય અન્ય અભાવ જે છે અન્યોન્ય પરસ્પર અભાવ છે. એક પર્યાય અભાવ કહેવાય. એટલે જેમ બે દ્રવ્યના અભાવમાં શું લાભ થાય છે જાણે, પણ ભલે અંતિમ અવસ્થાને હલાવે નહીં. કેમ કે બે અભ્યર્થન અભાવ છે. એક આત્મા બીજા કોઈનો છે નહીં. કેમ કે એકમાં બીજાનો અભાવ છે. સત્તા પ્રણાલી બુદ્ધિ એમાં સુધી આજે માને. પેટ્રોલથી મોટર ચાલી શકે નહીં. કેમ કે અન્યોન્ય અભાવ છે. એટલે સરકાર કંપનીઓ એમાં શકી શકતો નથી. બીજું એ પ્રમાણે પ્રાગ અભાવ કે પ્રદમ પ્રભાવ એકત્રના પર્યાયોના પ્રદેશ બતાવે છે. એમ રીતે કાંઈ પ્રદેશની વાત નથી, પણ શું કહે છે એ પ્રાગ અભાવ અને પ્રદમ પ્રભાવ. જેમ કે એક આત્મા છે એની એક વર્તમાન પર્યાયમાં ક્રોધ ચાલે. ક્રોધની પર્યાય વર્તમાન લેવી, વર્તમાન ક્રોધની પર્યાય. તો એમાં પ્રાગ અભાવ ચાલુ વર્તમાન જે પર્યાય છે એમાં જે ભૂતકાળની પર્યાય નીકળી ગઈ છે. એ ભૂતકાળની પર્યાયમાં નીકળેલી પર્યાયમાં વર્તમાન પર્યાયનો અભાવ. જે પર્યાય નીકળી ગઈ તમારી પર્યાય પહેલાં હતી ક્રોધ આવી ગયા. તમારી પર્યાય જે ભાઈ ગઈ ભૂતકાળની પર્યાય ગઈ એમાં વર્તમાન પર્યાયનો અભાવ. એક બતાવનારું એને પ્રાગ અભાવ કરવામાં આવે. અને વર્તમાન શુદ્ધ જ્ઞાનની પર્યાય છે અને ભાવિમાં કેવળ જ્ઞાનની પર્યાય થવાની છે. એ ભાવિની પર્યાયમાં વર્તમાન સૂચનાની પર્યાયનો અભાવ આપે છે, તો તેને પ્રથમ સ્વભાવ કહેવામાં આવે છે. એ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેયના પરિણામ નિર્ભીત છે, એ પ્રકારનો દાગ અભાવનો પ્રદય સ્વભાવ વિજ્ઞાન તરીકે થાય છે. દાગ અભાવનો પ્રદય સ્વભાવ મનમાં છે. પર્યાયની ચિંતા બીજો કોણ રાગ ભાવ અને પ્રસંગ ભાવ બે પર્યાયો વચ્ચે અભાવ પ્રકારે છે, બરાબર. રાગ અભાવ અને પ્રસંગ ભાવ બે દ્રવ્યોની એક દ્રવ્યની એક વર્તમાન પર્યાય ભૂતની પર્યાય કરી એમાં નથી, ભાવિ પર્યાયમાં વર્તમાન પર્યાય નથી. બે પર્યાયો વચ્ચે અભાવ દર્શાવે છે ભૂત અને ભાવિ પર્યાય, અને અત્યંત અભાવ બે દ્રવ્ય વચ્ચે અભાવ દર્શાવે છે. અત્યંત અભાવ જે છે એ બે દ્રવ્ય વચ્ચે ભિન્નતા બતાવે, અને બે દ્રવ્ય વચ્ચે ભિન્નતા બતાવે એમાં દ્રવ્યનું પર્યાય જાણે લઈ લેવું. દ્રવ્યની ભિન્નતા એમ નહીં, દ્રવ્ય ગુણ અને પર્યાય અત્યંત ભાવના બે દ્રવ્ય છે, અત્યંત ભાવ છે એમ લઈ લેવું બતાવે. રાગ અભાવ કે પ્રદન સ્વભાવ એ પર્યાય પ્રત્યે અભાવ દર્શાવે છે. પછી પર્યાય હોય એ ચેતનની હોય, પણ વર્તમાન પર્યાય જે ચાલતી હોય એમાં ભૂતકાળની રહેલી પર્યાય એમાં આ પર્યાય નથી, અને ભવિષ્યની પર્યાય થવાની એમાં પણ આ પર્યાય નથી. એમ પ્રાગ અભાવ અને પ્રદોષ સ્વભાવ કેટલું બતાવે છે જ્ઞાન કરાવે છે, અને અત્યંત ભાવ બે ત્રણ વચ્ચે અભાવ દર્શાવે છે. તેનો એક બદલો એક કરવો કે પ્રાગ ભાવ અને પ્રદોષ સ્વભાવ ઘણી ભાવ છે, અને અત્યંત ભાવ સ્વીકારી શક્ય ભાવ છે. એમ શકાય અત્યંત સ્વભાવમાં તો આત્મામાં આઠ કર્મનો અત્યંત અભાવ છે, એટલે દ્રવ્યથી અભાવ, ક્ષેત્રથી અભાવ, કાળથી અભાવ ને ભાવથી અભાવ. હવે વર્તમાન જે આત્મા છે એમાં પ્રાગ અભાવ ને સજો ઉત્સાહ ઉતારવો હોય તો વર્તમાન વ્યક્તિ એક પર્યાય લેવી, ભૂતકાળની પર્યાય ગઈ એમાં વર્તમાનનો અભાવ, અને ભાવિ થવાની પર્યાય એમાં વર્તમાન પર્યાયનો અભાવ, એમ જ અત્યંત અભાવ સ્વીકારી શકતો ભાવ છે એમ નહીં શકાય. અત્યંત અભાવમાં તો ક્ષણિક હોય એ સ્વીકાર હોય, અત્યંત બે જીવ વચ્ચે અત્યંત અભાવ એ વ્યક્તિ ગુણ તેને પર્યાય, પણ જ્યારે પર્યાયની વાત બે જીવમાં આવે ત્યારે પ્રાગ અભાવની પ્રમોષતા લાગુ કરે ગણનો ચેતન. બીજો પ્રશ્ન અભાવ અને અભાવ ક્ષેત્રમાં શું તફાવત છે લેવો. અભાવમાં તો ચાર પ્રકારના આ અભાવ લીધા, એ આગમ પદ્ધતિના છે. જળ અને ચેતન્ય અભાવ, રાગ ભાવ અને પ્રદોષ ભાવ એટલે પૂર્વ પર્યાયને ભવિષ્ય પર્યાયનો અભાવ એમ, અને આ જે અભાવ તે ઉપરના ચાર પ્રકારના થયા એ, અને ભાવ શક્તિમાં શું તફાવત છે, અભાવ શક્તિમાં શું તફાવત છે. અભાવની પોતાની શક્તિ છે એમાં અભાવમાંથી શક્તિ છે, એમાં તો એટલું જ જેવું છે. જ્યારે આત્માને આત્માનું ભાન થાય છે ત્યારે એમાં નિત્યાત્મની પર્યાયનો અભાવ રહે છે. અભાવ શક્તિનો અર્થ કે નિત્યાત્મની પર્યાયનો જ્યારે આત્માનું ભાન થાય છે અને અભાવ જ્ઞાનની આત્માનું શક્તિ છે એ અનુભવ થતા એ નિત્યાત્મનો એમાં અભાવ જ રહી જાય છે. નિત્યાત્મનો અભાવ રહ્યા કરે આપણે અનુભવતા હોય કોઈ બી નિત્યાત્મની પર્યાયમાં પ્રગટ ન થાય એમ અભાવ શક્તિ વિકાર ભાવનો આત્માની પર્યાયમાં અભાવ થયો એમ બતાવે છે. અને બીજી એક ભાવ શક્તિ છે એ પ્રકારે છે કે વિદ્યમાન એ શુદ્ધ પર્યાય એની એક સમયની પર્યાય હોય 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 ભાવનાની શક્તિ એમ બતાવે છે. શુદ્ધ પર્યાય હોય 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 એનાથી શું લાભ થાય કે જો ભાવનાની શક્તિ છે એમાં આત્માનું અવલંબન લેતા દુઃખ પર્યાય પ્રગટ પ્રયાસ કરી તો આ પર્યાય રહેવું ગણું તો થાય તો એમાં રહેતું નથી. પણ ભાવ શક્તિ એ બતાવે છે કે અવાજો થાય છે એનો હું જાણનાર છું. ભાવ શક્તિ બતાવે, ભાવ શક્તિ એ બતાવે છે કે જે નિષ્ઠાનો અભાવ થયો તે કયો પછી અભ્યાસનું પ્રમાણમાં રાજ પ્રમાણ કામ હોય આગમ પ્રમાણ છે એમાં સાધક ની કથામાં રાગ એ સાધક જાણે છે કરતા ભાઈએ આત્મા પ્રણવે છે આત્મકર્તા છે એ વસ્તુ અકર્તા નહીં છે એટલે શાંતિ પણ છે એટલે કરતા બધું લાગુ પડતી નથી હવે એક સમયની પંજાયમાં આ બધી વિજ્ઞાન છે પૂર્વ અંજન કરતા પ્રગટ થઈ નથી માટે સુલતાલીસ નહીં છે એ જ્ઞાન પ્રધાન કથન છે આગમ પ્રમાણમાં રાજગીરની પર્યાયમાં થા અધ્યાત્મ પ્રમાણમાં રાજગીરની પર્યાયમાં હોય જ નહીં એ બધા પ્રતિબંધના પરિણામ છે બીજી પર્યાય નથી અધ્યાત્મ પ્રમાણમાં અધ્યાત્મ પ્રમાણ આત્મા અને વિના આત્મે પર્યાય પ્રગટ થાય એટલું જ અધ્યાત્મ પ્રમાણમાં આવે આગમ પ્રમાણમાં તો વધુ આવે એટલો ઘાતકનો રાગ હોય એનો પણ સ્વીકાર કરે છે પ્રમાણ જ્ઞાનના બે ભેદ અધ્યાત્મ પ્રમાણ અને એક આગમ પ્રમાણ અને એ સુધી શુદ્ધ નહીં શુદ્ધ નહીં કે આત્માને જોવામાં આવે તો એમાં સુધી પર્યાયનો પણ અભાવ અને અસ્તિત પર્યાયનો પણ અભાવ એવડા ચાર અભાવમાં ના આવે એવડા જે ચાર આગમના અભાવ એ ના આવે ગુજરાતમાં પ્રમત અપ્રમતનો અભાવમાં ના આવે ચાર પ્રકારના અભાવમાં આ અધ્યાત્મ વૃત્તિનો અભાવ છે એની આગળ પદ્ધતિમાં ચાર પ્રકારના અભાવ બતાવે પરથી બીજું પાડે છે નવ પ્રકાર કથન આગમ પરથી સ્વીકાર ચાકુર નવ પ્રકાર પરથી આત્માને બીજો પાડે છે અને સમયકાર શાસ્ત્ર આત્માને પર્યાયમાંથી બીજું બતાવે છે સમયકાર પર્યાય થી રહી બતાવે છે આત્માને અને સમયકાર પર્યાય થી રહી બતાવે છે લખનાર એક વિષ્ણુ રાજાનું નિર્માણ લખનાર એક આ ત્યાગવાદ છે આ ત્યાગવાદ ની વિવાદ છે પ્રસંગિત આત્મા સુધાર્થ પર્યાય થી ખીલ છે અને પ્રસંગિત આત્મા સુધાર્થિક પર્યાય થી કઈ પણ પ્રવૃત્તિતા પર્યાય થી કઈ એટલે પ્રમાણની વાત કરે છે અને સમયતા શુદ્ધ નહીંની મૂળતા એ પસંદ કરે છે પર્યાય માત્ર જે આત્મા ભૂલ છે એટલો આત્મા ઉગાડી છે એટલે અભાવ અને અભાવ શક્તિમાં કે ચાર પ્રકારના અભાવ જુદા અભાવ શક્તિમાં રાગનો અભાવ જુદા અભાવમાં ચાર ભેદ પડે છે એમ તો અભાવ શક્તિમાં ભેદ પાડી શકાય નહીં બોલા આગમના અભાવ ચાર જુદા અને આ અભાવ બીજો ખુલાસો થઈ શકે આટલો પ્રશ્ન અભાવ સ્વયં અદ્રવ્યમાં ઉતારી શકાય છે અભાવ સ્વયં અદ્રવ્યમાં ઉતારી શકાય છે એટલે કયે દ્રવ્યમાં અત્યંત અભાવને ઉતારી શકાય કયે દ્રવ્ય લાગુ પડે અત્યંત અભાવ જ્યારે અભાવના ચારે ચાર ભેદ માત્ર પુષ્કળ દ્રવ્યમાં જ ઉતારી શકાય છે ફક્ત પુષ્કળમાં પુષ્કળ બીજા પુષ્કળ દ્રવ્યમાં નથી માટે અત્યંત અભાવ પર્યાય જોઈએ તો અન્યને અભાવ અને એક વર્તમાન પર્યાય ભૂતકાળ જોઈએ તો એમાં અભાવ માટે ત્યાં જ અભાવ એમ પુષ્કળમાં જાય ત્યારે અભાવ ઉતરી જાય તો અભાવને સામાન્ય ભાવ સામાન્ય રીતે ભાવ એ બધું જો આ પ્રતિભાવો શું પછી છે તો અભાવ પ્રશ્ન એક છે એ અભાવના સ્ટેટનો મિતા અત્યંત અભાવ તો પણ અભાવ જરૂર બતાવે અન્યોન્ય અભાવ એ જરૂર હતો તો અભાવ કોમન સામાન રાગ અભાવ તો પણ અભાવ તો જરૂર નહીં રહ્યો આગળ તો નથી રહ્યો પ્રસંગ અભાવ આગળ તો નથી રહ્યો જરૂર તો નહીં રહ્યો એટલે અભાવ સામાન્ય અભાવ સામાન્ય છે અને એને અત્યંત અભાવ એનું વિશેષણ લાગો તો એટલું વિશેષણ થઈ શકે અને બે કરો તો સામાન્ય રીતે એમાં આવી જાય અત્યંત અભાવ તો સામાન્ય રીતે
અભાવ તો સામાન્ય એના ચાર વિશેષો અત્યંત અભાવ જેમ કે જ્ઞાન એ સામાન્ય શુદ્ધ જ્ઞાન મધુર જ્ઞાન શુદ્ધ જ્ઞાન અશુદ્ધ જ્ઞાન મનુષ્ય જ્ઞાન કેવું જ્ઞાન જ્ઞાન તો કોમ જ ગયું ને એના વિશેષણો પાંચ થઈ ગયા કે નહીં અભાવ એક જ દવા છે એના ચાર વિશેષો થઈ ગયા અત્યંત અભાવ બીજું જ્ઞાન કરાવે અન્યોને કંઈક જૂનું બતાવે રાગ અભાવ કે પ્રદોષ અભાવ એમ જૂનું જ્ઞાન કરાવે ચારે એના વિશેષણો છે સામાન્ય ને ચારે ના વિશેષ એ બે ને જુઓ તો ભાઈ સામાન્ય રીતે મારે તો અભાવને સામાન્ય ભાવ થઈ શકાય તો હા અભાવને વિશેષ ભાવ થઈ શકાય તો વિશેષણ લગાડો તો થઈ શકાય અભાવ તો વિશેષણ લગાડો તો વિશેષ ભાવ થઈ શકાય કે સામાન્ય રીતે ચાકનો ભાવ છે એમ તો કીધું કે હા ભલે એ સારું સામાન્ય પણ છે વિશેષ પણ છે અને સામાન્ય રીતે પણ તેને મેળવો તો સામાન્ય રીતે આવી જાય આ બધા અભ્યાસ કરતા થઈ જાય અભ્યાસ કરે એટલે પ્રશ્ન આવે ને અને પ્રશ્ન આવે સારું પ્રશ્ન તો મળવા જતા છઠ્ઠો પ્રશ્ન રાજ અભાવ ન માનવામાં આવે તો જીવની જીવતાની ખેતી થઈ શકતી નથી તો અભવી જીવને પ્રાગ અભાવ અભાવ છે એમ સમજવું જોઈએ અભવી જીવને જીવ પર્યાય પ્રગટ થવાની જ નથી એટલે એનો તો પછી પ્રશ્ન એ જ હવે ભવી જીવને એને જીવ પર્યાય પ્રગટ થવાની છે તો એને આ લાગુ પડે અભિજીને તો બીજીને પ્રગટ થવાની નથી એટલે એમાં વર્તમાન પર્યાય જે પ્રગટ છે અભિને એમાં ભાવિની જે દુષ્પર્યાય પ્રગટ થવાની છે તે ભવિષ્યની પર્યાયમાં વર્તમાન પર્યાયનો અભાવ છે એને લાગુ ન પડે કેમ કે એને દુષ્પર્ય થવાની નથી ભવિજીને વર્તમાન જે પર્યાય છે અને ભાવિ દુષ્પર્ય પર્યાય હજી પ્રગટ થઈ નથી તો ભવિષ્યની પર્યાયમાં વર્તમાન પર્યાયનો અભાવ છે પણ એનો અભાવ કરી વિશેષ પર્યાય પ્રગટ થશે તો તેને હશે એમ ગણીને બાકી ભવિષ્યને લાગુ પડે આ ભવિષ્ય તો વિશેષ પર્યાય પ્રગટ થવાની નથી એની શું વાત કરી પ્રગટ થવાની નથી એમ અસલી સ્થિત પરમાત્મા છે આ એવી વાત નથી અભવી સીધ થવાનું નથી સીધ જેવો છે અભવી કેવો છે બીજું સમાન છે પણ એક પર્યાય એવું થવાની પ્રગટ નથી એમ બહુ થોડા અભવી જીવો હોય છે કે જેનો રોગ આજ નહીં તો આખી જેમ અડકને મગની ભૂલ હોય છે આખી ખોટો પાંચ મણનો એમાં કુલનું મગતો થોડા હોય તમે એટલું પાણી નાખે અને અગ્નિ આપે તો ભળે નહીં એવા તો અભવી જીવો ગોતવા જાવ તો ન મળે મૂકવા જાવ ને અભવીને તો ન મળે બહુ બહુ થોડા હેર છે આપણે કાંઈ કરવાનું નથી પણ અનુમાન શું કહી શકાય કે અભવી કોઈ આયર છે નહીં એમ કહી શકાય એમ કે થોડા બહુ છે અર્થ છે અને આવી રીતે આત્માની રીતિ છે એને હું અભવી એટલે ગરવી કાંઈ ન કોઈ એને આત્મા વિશે સાતમું અભાવ અને તેના ચાર ભેદ સમજવાથી શું કોઈ પ્રયોગની સિદ્ધિ થાય હા એ વખતે ચર્ચા કરી સંબંધનો અભાવ છે પછી પ્રયોગની સિદ્ધિ એવી બે વચ્ચે ભવ્યમાં અભાવ સમજે તો એક પ્રયોગ બીજા જન્મ કરે અને હું કર્મું કરી શકું એવું અભિમાનીને ઉડી જાય એટલો એને લાભ થાય અને બે ઉદગમની પર્યાય વચ્ચે પણ ચર્ચા કરવી તમે નથી અન્યોન્ય ભાવ વિચાર આવી શકે અને આ વર્તમાન જે પર્યાય છે ભૂતકાળ ગઈ એ ભલે ગઈ તો વર્તમાન પર્યાયનો વિચાર થઈ શકે છે એ પ્રાગ ભાવ જાણીને બરાબર વિચાર કરી શકાય છે કે ભૂતકાળની ભલે પાપની પર્યાય ગઈ પણ ધર્મની પર્યાય વર્તમાનમાં કહી શકાય કે ભૂતકાળની પાપના પર્યાય ગયા અને ભલે પાપ તમને કહી દઉં હાય હાય હવે ધર્મ નથી થાય એ તો પાપી હતો એના પ્રાગ અભાવ છે યુગ તારીખ થઈ જાય જઈને એમાં વર્તમાન તારીખ થઈ જાય જોડો છે એટલે થવાનું કર્મ થા તો એનું પ્રાપ્ત ને મળશે નહીં એમ પ્રાગ ભાવ જાણીને પ્રયોગની સિદ્ધિ થાય છે અને વર્તમાનમાં અનુભવ થયો તો એ શુદ્ધ જ્ઞાનમાં એમ જણાય છે કે ભાવિ થઈ જાય સિદ્ધિની પ્રગટ થવાની છે પણ મારી પર્યાય અત્યારે શું પડે નથી અસમને શું એવું એને લાભ હવે બીજા પ્રશ્નો છે ત્રણ પ્રશ્નો છે પર્યાયમાં અને ઉદ્યોગમાં શું તફાવત છે હવે ઉદ્યોગ જે છે એ તો દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ એ જ્ઞાન અને દર્શનથી પર્યાયમાં જાણવા દેખવાની ક્રિયા થાય એમાં જ ઉપયોગ કહેવામાં મુખ્યપણે આવે છે અને પર્યાય તો અનંતમૂળની પર્યાય એને બધાને પર્યાય કહેવાય માનસ પ્રકારની પર્યાય કહેવાય દર્શનની ગાંધીની શુદ્ધની વિજ્ઞાનની પર્યાય તો ઉત્પાદન માત્ર એને પર્યાય કહી શકાય પણ બધા ઉત્પાદને જ્ઞાન ઉપયોગ કરતું ઉપયોગ ન થઈ શકાય ઉપયોગ અને પર્યાય માત્ર ફરક છે હવે ક્યાંય કોઈ જગ્યાએ બીજી જગ્યાએ પણ આવે કે પરિણામનો જે વ્યાપાર થાય છે ને એને પણ ઉપયોગ કહેવામાં આવે તો એ વ્યવસ્થા અત્યારે ન લે અત્યારે પર્યાયનો ઉપયોગમાં શું છે કે જ્ઞાન અને દર્શન એ કોઈ જાણવા દેખવાની પર્યાય થાય એને ઉપયોગ કરવામાં આવે અને બાકી બધા પરિણામ જેટલા થાય એને પર્યાય કહેવામાં આવે અને પરિણામ અને પરિણતિમાં ત્રણેયનો જરા તફાવત પરિણતિ બીજું શું તો પરિણતિમાં શું તફાવત પરિણતિ છે એ આમ તો બધાની પરિણતિ કહેવાય પણ જેને સંદેહ પસંદ થાય છે એ જીવની દશામાં પરિણતિ રહી જાય છે ઉપયોગ બહાર જાય અને જ્ઞાનની ચાલી છે લોકોની પરિણતિ તો કાયમ યાદ કરે એને પરિણતિ કહેવામાં પરિણતિમાં આટલો તે છે પર્યાય ઉપયોગ અને પરિણત આપણે સામાન્ય રીતે બધી જુદી જે પર્યાય થાય પ્રગત એને શાસ્ત્રમાં પરિણતિ પણ કરવામાં આવે છે પણ પરિણતિ તો ખરેખર ગમે તરફથી થાય ત્યાં પછી ઉપયોગ અને પરિણતિ એટલે તે પછી બીજો શુદ્ધ ઉપયોગ અને આત્મા અનન્ય છે કે કેમ કે શુદ્ધ ઉપયોગ એટલે એક કમીની પર્યાય કહેવાય કે કેમ શુદ્ધ ઉપયોગ જ્યારે પ્રગટ થાય આત્માની સન્મુખ થઈને ત્યારે એક કમીની પર્યાય કહેવાય પર્યાય તો એક કમીની જવાનું શુદ્ધ ઉપયોગનું પણ એ શુદ્ધ ઉપયોગ પ્રસંગથી આત્માથી અનન્ય છે અને પ્રસંગથી અન્ય પણ છે શુદ્ધ ઉપયોગ એક સમયની પર્યાય પ્રગટ થાય વિજ્ઞાનની બધા અતિંદ્રિય જ્ઞાન પ્રગટ થયું એવો છે શુદ્ધ ઉપયોગ જેમાં આત્મદર્શન થયા એ શુદ્ધ પર્યાય જો સર્વતા આત્માથી અભિન હોય તો પર્યાયના નાટ્ય જીવનનો નાશ થઈ જાય માટે સર્વતા એકાંતે અભિન નથી પણ પ્રસંગિત ભિન્ન છે એ પ્રસંગિત ભિન્ન ને પ્રસંગિત અભિન એમ છે સર્વતા ભિન્ન પણ નહીં સર્વતા જો ભિન્ન હોય તો દ્રવ્યનો આશ્રય લેતા પર્યાયમાં આનંદનો અનુભવ થાય નહીં માટે પ્રસંગી અનન્ય પણ છે અને પ્રસંગી અન્ય છે નિશ્ચયની અન્ય છે એ વ્યવહારને અનન્ય છે શુદ્ધ પર્યાય એમ ત્યારે આત્મબંધ સીધી ગયું હોય ત્યારે રાગની પર્યાય પણ પ્રસંગી આત્મજીવિતી અનન્ય છે એ જ આક્રમણ શીખતા સર્વતા અન્ય નથી વ્યવહાર નહીં અનન્ય છે નિશ્ચયની રાગની પર્યાય અન્ય જ છે તો વેગુલર થઈ શકે સર્વતા અનન્ય હોય તો વિચાર કરી શકે કે અનન્ય હોય તો પછી તમે કસન ન થાય માટે ચાર વાતથી પ્રસંગી અન્ય અને પ્રસંગી અનન્ય એમ સમજવું જેને બધામાં લાગુ પ્રિય પછી જ્ઞાનની પર્યાય અને આત્માને ઘણી દાદા કે કેમ હા જ્ઞાનની પર્યાયને અને આત્માને ઘણી અનિત્ય તાદાત્મ્ય સંબંધ છે પણ નિત્ય તાદાત્મ્ય નથી નિત્ય તાદાત્મ્ય છે ઘણી તાદાત્મ્ય છે પણ નિત્ય તાદાત્મ્ય એમ આત્મા અને જ્ઞાન ગુણ એના તે વચ્ચે તો નિત્ય તાદાત્મ્ય બની છે પણ આત્માને આપણે જે ભક્તિ વિજ્ઞાન પ્રગટ થયું એ જ્ઞાનની પર્યાયને ઘણી તાદાત્મ્ય કહેવાય નિત્ય કહો ઘણી અભેદ કહો એ ઘણી તાદાત્મ્ય છે એ એકાદ છે સોનાના પરિણામ સોનું અને સોનાના પરિણામ પસંદગી સમાન્ય અને પસંદગી ગમ્ય છે સર્વતા અનન્ય અને સર્વતા અન્ય એમ ન હોય પૂરા થયા એમ દેખું જ્યારે આત્માને આત્માનો અનુભવ થાય છે ત્યારે પ્રકાશ ચૈતન્યનો ઉપયોગ ખુદ ઉદ્યોગ પ્રગટ થયો એ પર્યાય પ્રગટ થઈ આત્માનો પ્રકાશ પર્યાયની પ્રગટતા એને આત્માનો સ્વભાવ કરવા એ સાવ જોઈએ નહીં નવું વાક્ય તમે કશું થયું વિકાર ન કરો નવું ભાઈથી જે કાળ ચાલતો હતો કાળ સુધીમાં એ વખતે અનુભવ થાય તો એને જે દુરુપયોગ પ્રગટ થયો એ એનો સ્વભાવ પર્યાય સ્વભાવ કહેવાય જેને દ્રવ્ય કહેવાય ભરગેશ કહેવાય પર્યાય એનો કાળ કહેવાય પર્યાયને કાળ કહેવાય અને ગુણને ભાવ કહેવાય જેને દ્રવ્ય કહેવાય પ્રદેશ કહેવાય પર્યાય જે કાળ કહેવાય અને એના ગુણને ભાવ કહેવાય ભાવ એનું કામ જેને જુદું એ તો અત્યંત અભાવ એક સમયની એવી જે પર્યાય પ્રગટ થઈ તેનો સ્વભાવ એનો સ્વભાવ કહેવાય અને સામે જે ભૂતગલના પરિણામ યોજના છે એનો સ્વભાવ એમાં છે દાદી છે એ દુર્ગમના પરિણામ છે એ અનાદિકાળથી જીવને વેદનાનો અભાવ હોવાથી એ દુર્ગાદી પરિણામ નિશ્ચયથી દુર્ગમના પરિણામ હોવા છતાં પણ નિશ્ચયથી આ પરિણામ મારા છે એવી એને સરળથી થઈ ગઈ છે તેથી તે ક્રોધી જે છે ક્રોધી એટલે આત્માની અરુચિ એનું નામ કેમ કે એ ભૂતગલના લક્ષ્ય થાય છે સાથે એને ભૂતગલના પરિણામ થયા કર્મના નિમિત્તે થાય છે સાથે એને કર્મ કર્મ થયું જો આ કૃપા ઉપાય થાય એમાં સૌમી કાયદે આ રીતે સારો લીધો છે બહુ સારો સમજાય આપણે જ્યારે માનવું છે અહીંયા આપણે આપણે પરમપ્રત આઝાદી આત્મા અસંયુક્ત હોવા છતાં સંયુક્ત જેવો પ્રતિભા છે તે સંસારનું બીજ છે આપણે સમયકાર શાસ્ત્રમાં તેને લાવતું છે
આ આત્મા હો અહીંયા આંગળી લગાવતી મારો આત્મા આ આત્મા એમ લગાવું એ આત્માની વાત નથી આ એ રીતે આ આત્મા વિદ્યમાન વર્તો પ્રગટ થતો છે આત્મા હો બધાની પાસે આ આત્મા આ આત્મા કર્મ કૃત જાગાદી અને શરીરાદી ભાવોથી અસંયુક્ત હોવા છતાં રહીત હોવા છતાં અદ્વૈત અર્થ રહી હોવા છતાં કોણ ભગવાન આત્મા કેનો પદાર્થ તેનાથી રહી છે કે રાગથી એ રાગ કોને કોનો કરેલો છે જીવનો કરેલો છે કે કર્મકૃત છે? જીવકૃત છે કે કર્મકૃત? તો કે કર્મકૃત છે. જીવકૃત નથી રાગ, કેમ કે જીવમાં કોઈ એવો ગુણ નથી કે જે રાગની ઉત્પત્તિ કરે. જીવમાં કોઈ એવી શક્તિ નથી કે રાગની ઉત્પત્તિ કરે, એવી શક્તિ જીવમાં નથી. જયારે રાગ તો થાય છે તો જીવથી કરેલો ન હોય તો કોઈક બીજાએ કરેલો તો હોય, તો કોનો કોનો કરેલો આ રાગ છે? આ દીક્ષાત્મની પર્યાય એ જીવકૃત નથી પણ કર્મકૃત છે. 1000 વર્ષ પહેલા પ્રસિદ્ધ આચાર્ય થયા, જેને સમયતા શ્રોતતા આદિ શાસ્ત્રની અધ્યાત્મ ટીકા કરી. અધ્યાત્મ ગુરુદેવ ફરમાવતા હતા કે અમૃતચંદ્ર આચાર્યની ટીકા ન ભૂતો ન ભવ્યો, એવા સમર્થ આચાર્ય અતિ આસન ભવ્ય જીવો. આસન ભવ્ય નહીં, અતિ આસન ભવ્ય એકાદ ભવ્યને બાકી. શું લખે છે એની ટીકા તો પછી વાંચશું, પણ મૂળ ગાથા, મૂળ ગાથામાં રહસ્ય છે બધું. એ રીતે આ આત્મા કર્મકૃત, રાગાદી અને શરીરાદી ભાવોથી અસંયુક્ત હોવા છતાં, શું કહ્યું, રહિત હોવા છતાં. રાગને રહિત કરવો નથી એમ કે છે કે તારો શુદ્ધાત્મા રાગથી અનાદિ અનંત રહિત છે. મિથ્યાત્વના પરિણામથી આત્મા રહિત છે, તો મિથ્યાત્વના પરિણામ કોણ કરે છે? કે કર્મકૃત છે. અને ભ્રાંતિથી એમ લાગે છે કે હું કરું છું. માટી ઘડાને કહે છે જે સમયે, તે સમયે બહારની નજર ઈ માટી કરે છે ઘડાને, એના ઉપર નજર છે, પણ એને એમ ભ્રાંતિ થાય છે કે હું કરું છું. માટી કરે છે, માટી કદ ઘડો છે એમ એને ભાસતું નથી, પણ મારાથી કરાયેલો ઘડો છે એમ ભાસે છે. અજ્ઞાન છે. આ સ્થૂળ દ્રષ્ટાંત અમૃત જેવી ગાથા છે. અમૃત ઘરાને કોણ કરે છે નિશ્ચયથી? એમાં અંતર્મગ્ન થઈને વ્યાપે છે કોણ? માટી વ્યાપે છે અંતર્મગ્ન થઈને. અંતમાં આદિમાંય માટી, મધ્યમાં પણ માટી, ઘટની પર્યાય થાય છે એમાં, અને અંતમાં પણ માટી વ્યાપક છે. ઉભાર એમાં પસરતો નથી, ફેલાતો નથી, એમાં જાતો નથી. ચેતન જો એમાં જાય માટીમાં તો આત્મઘટ થઈ જાય, માટી દ્રવ્ય હોવા છતાં પણ એટલે માટી કૃત ઘડાની પર્યાય એનાથી કુંભારનો આત્મા રહીત હોવા છતાં એમ માને છે કે ઘડાની પર્યાય મેં કરી. એમ કર્મકૃત રાગ, કર્મથી કરાયેલો જે રાગ, એના જ્ઞાનમાં પ્રતિભાસે છે. જ્ઞાન પદમાં જણાય છે, જ્ઞાનની ઉપયોગની સ્પષ્ટતા આવી છે કે કર્મકૃત રાગ એ જ્ઞાનમાં પ્રતિભાસ થયો, જણાયો. એ જાણવાના કાળે ભેદ જ્ઞાનનો અભાવ હોવાથી એ રાગને કર્મકૃત ન માનતા જીવકૃત માનો એ અજ્ઞાન સંસાર થઈ ગયો. થોડી ભૂલ ક્યાં છે? આ તો મોટી ભૂલ છે. આખા લોકો સ્વામી બની ગયો ચોર મોટો. બોલો, એક ચોરિયા એ કરે એ તો એને 5-10 વર્ષની જેલ મળે. આ તો જગત આખા પદાર્થો બધા મારા, એનો સ્વામી તરીકે બેઠો છે. મીરા હું જ્ઞાન નો સ્વામી છું એ ભૂલી જાય છે. આ દેહ નો સ્વામી છું, રાગ નો હું સ્વામી છું, ધન વૈભવ નો સ્વામી, મકાન નો, મોટર બંગલા નો હું સ્વામી છું એમ માને છે, પણ એ સ્વામી થઈ શકે નહીં. માને છે એ તો દુઃખી ગયો. માન્યતા ખોટી છે, વિપરીત વ્યક્તિ વિપરીત છે. શું કહ્યું કે આ આત્મા કર્મકૃત જીવકૃત નથી લખ્યું. જીવકૃત નથી લખ્યું, કર્મકૃત છે. સ્વભાવથી જ કર્મકૃત છે, અનાદિથી કર્મકૃત છે. આ વાત ચાલે છે નિશ્ચયની મુખ્યતાથી ધ્યાન રાખ. વ્યવહારની વાત અલગ છે, વ્યવહારની વાત અલગ છે. આ નિશ્ચયની એને ધર્મ કેમ થાય એ જેને શીખવું હોય એને માટે આ વાત છે. કર્મકૃત રાગાદી અને શરીરાદી ભાવોથી રહિત હોવા છતાં, રહિત હોવા છતાં પણ દયાદાન કરુણા કોમળતાના પરિણામથી ભગવાન આત્મા રહિત હોવા છતાં પણ અત્યારે જે સાંભળવાનો પ્રશ્ન રાગ આવ્યો એનાથી આત્મા રહિત હોવા છતાં કે જે કર્મકૃત રાગ છે, સાંભળવાનો પ્રશ્ન રાગ ઉઠ્યો છે એ કર્મકૃત છે, જીવકૃત નથી. કર્મકૃત ને આત્મકૃત માનવો એ સંસાર છે. રહિત હોવા છતાં પણ રાગ અજ્ઞાનીઓને સંયુક્ત જેવો પ્રતિભાસે છે. જાણે આ આ આ દુઃખ નો ભાવ ને હું બે એક હું, એ દુઃખ થી હું આત્મા થઈ તો હું જાણે આ આકુરતા થઈને એનાથી હું મારો આત્મા જાણે સહિત હોય ને, રાગ થી સહિત હોય ને, આ ભગવાન ની ભક્તિ નો રાગ આવ્યો એનાથી જાણે હું સહિત હું એમ પ્રતિભાસે છે. સંયુક્ત જેવો પ્રતિભાસે છે. એક એક શબ્દ ની કિંમત છે. સંયુક્ત થઈ ગયો નથી, સંયુક્ત થઈ શકતો નથી. અરે ગુરુદેવે તો ન્યાલ કરી દીધા, જરાક મધ્યસ્થ થઈને કેવળ આત્માનું હિત કરી લેવું છે એની મુખ્યતાથી વાતે વિચારે સાંભળે તો કામ થઈ જાય. પોતાનો પક્ષ ન રાખવો, પોતે સાચો છે એમ માનતો હોય તો એને અતિથી આનંદ નો અનુભવ આવવો. મધ્ય રહેવું જોઈએ. અતિન્દ્રિય આનંદ નો અનુભવ નથી તો જ્ઞાની ની વાત સાચી છે, મારી વાત ખોટી. ભાવોથી અસંયુક્ત હોવા છતાં પણ અજ્ઞાનીઓને આ દેહ થી જાણે હું સહિત છું એમ એને ભાસે છે, પ્રતિભાસે છે. એનો પ્રતિભાસ અજ્ઞાન છે, એનો પ્રતિભાસ ખોટો છે. એનું જાણવું, પ્રતિભાસ એને જાણવું ને માનવું બે ખોટું છે. દેહથી આત્મા એક જ છે તણેકા એમ, આશ્રુથી આત્મા તણેકા રહી છે. આશ્રવ આત્માકૃત છે કે જીવકૃત? આત્માકૃત છે કે જળકૃત છે? દુષ્કલકૃત છે કે જીવકૃત છે? આશ્રવ ત્યાં શુભ નિશ્ચય નહીં, વ્યવહાર નહીં જોવામાં આવે, વેદ જ્ઞાન નો અભાવ છે ત્યાં સુધી વિશેષ અપેક્ષા એ, વિશેષ અપેક્ષા એ આત્મકૃત છે. સામાન્ય અપેક્ષા એ તો એ વખતે આત્મકૃત નથી. પણ જો સામાન્ય અપેક્ષા એ કરતા છું એમ ખ્યાલમાં આવે તો વિશેષ અપેક્ષા એ પણ આત્મા એ રાગ નો કરતા નથી પણ કર્મકૃત ભાવ છે એમ એને ભાગ કે આવીને રહેતો નથી. સંયુક્ત જેવો પ્રતિમા છે તે પ્રતિભા સહિત છું, રાગથી સહિત, દુઃખથી સહિત, ક્રોધથી હું સહિત, માનથી સહિત, માયાથી સહિત, લોભ મને છો એનાથી હું સહિત. એ રહી છે રહીત આત્મા. આત્મા જ્ઞાનથી સહિત અને રાગથી રહીત. આત્મા જ્ઞાન ને આનંદથી સહિત અને આત્મા રાગદેશ મોથી રહીત છે, રહીત અને માને સહિત. પછી સંસાર ઉભો થયો સમયે સમયે. તે પ્રતિભાસ ખરેખર સંસારનો બીજ છે. જો આ સમયકાળમાં છેલ્લે માને સોનગઢથી જે છપાય છે એમાં આમાં છે. હવે એનો વિસ્તાર બહુ સારું સમજવા જેવું છે. એમાં પ્રશ્ન કેર કરશે કે સાહેબ તમે પેલા જીવક્રત કહેતા હતા અને બે કર્મ કાંત લો તમે ને તમે તમારા શાસ્ત્રમાં મેં વાંચ્યું છે. પ્રણવલજી સાહેબ ને પૂછ્યું કે તમે લખ્યું છે કે રાગ છે એ આત્માકૃત છે, આત્માથી કરાયેલો, અને તમે ને તમે કહ્યું છો હવે કે આ કર્મકૃત છે, આ શું? તો તેમાંથી કઈ વાત મારે હાથી માનવી? એ તારે સંસારમાં રખડવું છે કે ધર્મ કરવો છે? કે ના બાપુ, મારે તો ધર્મ કરવો છે. રખડીને તો હું મરી ગયો, રખડી રખડીને તો મોથા નીકળી ગયા, થાકી ગયો હવે જન્મ. તો સાબર કોઈના પ્રશ્નો હોય તો કરો, નહીં કરા ચલા લાવ કરો, પેલા પ્રશ્ન લાવો પછી તો આ માન કરો. શુદ્ધ પ્રગટ થયેલી શુદ્ધ પસણની પર્યાયની કોના જેવી છે? તેને ગોરસ સાથે જેવું શુદ્ધ છે અને આત્માની સાથે જે એનો આશ્રય કરીને જે પરિણતિ પ્રગટ થઈ પર્યાય એ આત્માની સાથે સરખાવી શકાય છે. એ પરિણતિ પુદ્ધની સાથે સરખાવી શકાતી નથી, એ રાગની સાથે સરખાવી શકાતી નથી. કેમ કે રાગ અને પુદ્ધલ એ વિજાતિના ભાવ છે, જળ અચેતન છે, અને શુદ્ધ પર્યાય જે પ્રગટ થાય આત્માને આશરે તમને તત્વ જ્ઞાન ચારિત્રના નિશ્ચય મોક્ષ માર્ગના પર્યાય જે છે એ આત્માની સાથે સરખાવી શકાય. એ સામાન્ય એવું વિશેષ છે, એ બેને મેળ છે એવું સામાન્ય એવું વિશેષ. અને રાગ છે એ સામાન્ય સાથે અણમળતો ભાવ છે. આત્મા શુદ્ધ છે, રાગ અશુદ્ધ છે, માટે અણમળતો ભાવ છે, માટે તે આશ્રવ તત્વમાં જાય અને પરમાર્થ એ પુદ્ગલના પરિણામમાં જાય. એનો આપણે અધિકાર તો વાંચી લીધો. હવે ટીકા આવી રીતે આ આત્મા કર્મ વડે કરેલા અથવા કરાયેલા નાના પ્રકારના ભાવથી સંયુક્ત નથી, સહિત આત્મા નથી. શું તારા શુદ્ધાત્માને રાગથી સહિત જોઈએ છો? પણ આત્મા રાગથી રહિત જ છે, સહિત નથી. સંયુક્ત નથી તો પણ, સહિત નથી તો પણ, ભાવકર્મથી રહિત હોવા છતાં અને ભાવકર્મથી સહિત ભાસે છે. સંયુક્ત નથી તો પણ અજ્ઞાનીને પોતાના અજ્ઞાનથી, કર્મના ઉદયથી નહીં, પોતાના અજ્ઞાનથી જે કર્મક્રત અને પાસે છે જીવક્રત એનું અજ્ઞાન થઈ ગયું. અજ્ઞાનીને પોતાના અજ્ઞાનથી આત્મા કર્મજનિત ભાવોથી, એટલે કર્મથી જન્મેલો જે ભાવ, કર્મના સંબંધથી જે જન્મે તેને કર્મનો ભાવ કહેવાય. આત્માના સંબંધથી જે જન્મે એને આત્માનો ભાવ કહેવાય. આત્માના સંબંધથી જે ભાવનો જન્મ થાય એને આત્માનો ભાવ કહેવાય, અને કર્મના સંબંધથી જેનો જન્મ થાય એને કર્મનો ભાવ કહેવાય. અજ્ઞાનથી આત્મા કર્મજનિત ભાવોથી સંયુક્ત જેવો પ્રતિભાસે છે. જાણે હું એનાથી સહી થઈ ગયો હું, હું અશુદ્ધ થઈ ગયો હું, હું જાણે સંસારી થઈ ગયો હું, હું જાણે મિથ્યાદ્રષ્ટિ થઈ ગયો હું. મિથ્યાત્વના જે પરિણામ છે એનાથી જાણે હું સહી થઈ ગયો છું, માટે હું તો મિથ્યાદ્રષ્ટિ છું. અરે ભાઈ, મિથ્યાત્વના પરિણામ કર્મકૃત છે. એ સ્વભાવ દ્રષ્ટિએ આત્મા મિથ્યાત્વના પરિણામનો કરતા નથી. કર્મના સંબંધથી થયેલો ભાવ માટે તેને કર્મનો ભાવ કહેવાય, અને સમ્યક દર્શન આત્માના સંબંધથી જન્મે છે માટે સમ્યક દર્શન આદિને આત્માનો ભાવ કહેવાય. પેલા આમ કહ્યું કે પુત્કલ કર્મને કારણભૂત રાગાદી ભાવ છે. હવે દલીલો ચાલે છે, જરા પેલા આમ કહ્યું કે ભૂતગલ કર્મ ને કારણભૂત રાગાદિ ભાવ છે, એટલે ભૂતગલ કર્મ નવા બંધાય એનું નિમિત્ત કારણ જીવની પર્યાયમાં રાગ થાય તે છે નવા કર્મ નું કારણ, કારણભૂત રાગાદિ ભાવ છે, અને રાગાદિ ભાવ નું કારણ જે રાગ ઉત્પન્ન થાય તેનું કારણ જૂના કર્મ નો ઉદય છે, ભૂતગલ કર્મ છે. તેથી આ આત્મા નિજ સ્વભાવ ભાવ ની અપેક્ષા એ કર્મજનિત નાના પ્રકારના ભાવોથી જુદો જ ચૈતન્ય માત્ર વસ્તુ છે. કારણ અનુવિધાય કાર્યાણી, દેવનું કારણ કેવું કાર્ય જૂના કર્મના ઉદયમાં જોડાતા રાગ થાય માટે તે કર્મના પરિણામ છે, અને નવા કર્મને કારણ થાય તો જળને કારણ થાય માટે તેને જળ કહેવામાં આવે છે. આત્મા જૂના કર્મના ઉદયમાં ઉદય કારણ ને આત્મા કાર્ય એમ નથી, અને આત્મા કારણ થાય નવો કર્મ નો બંધ થાય એવું કારણ પણ આત્મામાં નથી. નવા કર્મ બંધાય એમાં કારણ આત્મા નથી. આત્મા ને રાગ થોડો જુદો છે એમ ખ્યાલમાં આવે તો આ વાત ખ્યાલમાં આવે. રાગ ને આત્મા એક જ છે એવું જેને સ્થૂળ અજ્ઞાન છે એને આ અધ્યાત્મની વાત ખ્યાલમાં ના આવી શકે. થોડું સવિકલ્પ જ્ઞાન હોય, સવિકલ્પ જ્ઞાન નથી, થોડું રાગ ભિન્ન આત્મા ભિન્ન, કેમ કે આત્માનું લક્ષણ ચૈતન્ય છે અને રાગનું લક્ષણ જળ છે. થોડુંક ભેદ જ્ઞાન હોય ને તો બહુ મજા આવે. કર્મચારી નાના પ્રકારના ભાવથી જુદો ચૈતન્ય માત્ર વસ્તુ છે. હવે દ્રષ્ટાંત આપે, જેમ લાલ ફૂલના નિમિત્તે અટીક લાલ રંગ રૂપે પરમે છે, પરંતુ તે લાલ રંગ અટીકનો નિજ ભાવ નથી. અટીક સ્વચ્છતારૂપ પોતાના શ્વેત વર્ણથી બિરાજમાન છે. લાલ રંગ છે તે સ્વરૂપમાં શ્વેતા વિના ઉપર ઉપર જ ઝલક માત્ર દેખાય છે. પટીકની સ્વચ્છતામાં માત્ર તેની એની પ્રતિભા થાય છે, ઝલક માત્ર દેખાય છે, પણ પટીક લાલ થયું નથી દેખાય છે. ત્યાં હવે કે રત્નનો પારખું જવી તો એમ જાણે છે કે, અને અપારખું અપરીક્ષક પુરુષને સત્યરૂપ લાલમણીની જેમ લાલ રંગ રૂપ જ પ્રતિભાસે છે. જેમ રાતો કાચનો કટકો હોય રાતો છે એમ જેમ લાગે છે, એમ એ લાલમણીનો પ્રતિભાસમાં દેખીને ઓલો સ્ફટિક સફેદ હોવા છતાં ઓલા લાલ કટકાની માફક કાચની માફક ઓલું પણ લાલ દેખાય, તે લાલ છે એમ અપરીક્ષકને લાગે છે. ખરેખર સ્ફટિક મણી સ્વચ્છ છે. તેવી જ રીતે હવે કૃષ્ણ પુરુષ તેવી રીતે કર્મ નિમિત્તથી આત્મા રાગ રૂપે પ્રણમે છે, તે રાગાથી આત્માના નિજભાવ નથી. સ્વભાવ ભાવ નિજભાવ પોતાનો ભાવ, નિજભાવ એટલે પોતાનો ભાવ, આત્મા પોતે રાગ રૂપે પ્રણમે અને એ પોતાનો ભાવ નહીં કે ના, નિજભાવ નથી પોતાનો ભાવ નથી. આત્મા પોતાની સ્વચ્છતા રૂપ ચૈતન્ય ગુણમાં બિરાજમાન છે. દાદાજી કે સ્વરૂપમાં બેઠા વિના ઉપર ઉપર જ ઝલક માત્ર દેખાય છે, ઉપર ઉપર ચડે છે. અંદરમાં રાગ પ્રતિષ્ઠા પામતો ત્યાં જ્ઞાની સ્વરૂપના પરીક્ષક તો એમ જાણે છે કે, અને અપરીક્ષક જેઓને સત્યરૂપ આત્મા ઉદ્ગલ કર્મની પેઠે રાગાદી સ્વરૂપ જ પ્રતિભા છે છે કે જેમ ઉદ્ગલ રાગી છે એમ આત્મા પણ રાગી દેખાય છે. જ્ઞાની ને આત્મા સ્વચ્છ લાગે છે અને રાગી ઉદ્ગલ સાથે છે. અજ્ઞાની ને જેમ ઉદ્ગલ રાગી છે કેમ કે કર્મ છે ને એમાં અનુભાગ છે રાગનો, રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા એ બધા ઉદ્ગલના અનુભાગો છે નિમિત્તપણે. એમ કે છે કે જેમ ઉદ્ગલ કર્મની પેઠે રાગાદી સ્વરૂપ પાસે છે, જેમ ઉદ્ગલ રાગ રૂપે દેખાય છે એમ આત્મા પણ રાગ રૂપે છે એમ એને પ્રતિભાસ થાય છે. ખરેખર આત્મા સ્વચ્છ જ્ઞાનમય છે અને રાગી તો ઉદ્ગલ છે એમ એને ભેદ જ્ઞાન લાગતું નથી. અહીં પ્રશ્ન, હવે પ્રશ્ન આવે કે તમે દાદાજી ભાવને જીવકૃત કહ્યા હતા ને, હવે અટાણે કર્મકૃત કયો છો? બોલી બોલીને ફરો છો, અભી બોલા અભી કહો, પ્રશ્ન તો થાય ને કે આપે એમ કહ્યું તું કે આત્મા છે એ રાગ નો કરતા છે, રાગ એ જીવકૃત છે, એમ પ્રશ્ન કરે છે. પર્યાય દ્રષ્ટિ છે ને, એટલે પર્યાય દ્રષ્ટિથી અનાદિકાળથી એને રાગ નો કરતા પણ ફાંક્યું છે, ગંધ કરી ગઈ છે. તમે જ રાજાજી ભાવને જીવકૃત કહ્યા હતા, એને કર્મકૃત એ રીતે કહો છો? હવે મેં અગાઉ એમ કહ્યું હતું ચેતના નું છે, એથી તેઓ તેનો તેનો કરતા જીવક છે, આત્મા એનો કરતા રાગ નો જીવ છે. કેમ કે જીદ વિકાર છે, એ ચેતન ની પર્યાય નો બગડેલો ભાવ છે, માટે તેને ચેતન નો ભાવ કયો હતો? કર્મ ચેતના એમ કહ્યું તું રાગ ને, તેથી સંસાર સ્થિત કરવા, આશ્રમ સ્થિત કરવા એને આત્મા કરે છે એમ અમે કહ્યું તું સ્વતંત્રપણે. પરંતુ અહીં સમ્યક દર્શન કરાવવા માટે, શ્રદ્ધા કરાવવા માટે, ધર્મ ની પ્રાપ્તિ કરવા માટે હવે દુઃખ નો અભાવ કરવા માટે, શ્રદ્ધા કરાવવા માટે, સમ્યક દર્શન ચારિત્ર પ્રગટ કરવા માટે મૂળભૂત જીવના શુદ્ધ સ્વભાવની અપેક્ષા એ રાગાદી ભાવ કર્મના નિમિત્તથી થાય છે, તેથી કર્મકૃત કયા છે. આત્માના નિમિત્તે રાગ ન થાય, આત્માના આશ્રય રાગ ન થાય, જડ કર્મના ઉલમન લેતા રાગ થાય, માટે જેના લક્ષે રાગ થાય માટે તેનો કરાયેલો છે આત્માનો એ સ્વભાવ ભાવ. જેમ કોઈ મનુષ્યને ભૂત વૈભવ હોય તો તે મનુષ્ય તે ભૂતના નિમિત્તે નાના પ્રકારની વિપરીત ચેષ્ટા કરે છે, ભૂતાવીશ અને જ્ઞાનાવીશ, તે ચેષ્ટાઓનો કરતા તો મનુષ્ય છે, પરંતુ તે ચેષ્ટા મનુષ્યનો નિજભાવ નથી, માટે એ ચેષ્ટાઓને ભૂતકૃત કહીએ. તેમાં જીવ કર્મના નિમિત્તે નાના પ્રકારના વિપરીત ભાવ રૂપે પ્રણમે છે, રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયા ઇત્યાદિ, તે ભાવનો કરતા તો જીવ જ છે. પર્યાય દ્રષ્ટિએ વેદના નો અભાવ હોય ત્યાં સુધી એ કરતા પણ વિશેષ અપેક્ષા, એ કરતા સામાન્ય અપેક્ષા એ કરતા બની શકતો નથી, એ ધ્યાનમાં રાખવું. ત્યાં જીવ રાગનો કરતા લખવું હોય ત્યાં વિશેષ અપેક્ષા એ કરતા છે એમ સમજવું. એ વખતે સામાન્ય અપેક્ષા એ તો અજ્ઞાની નો આત્મા પણ એ રાગનો કરતા રહેલો છે, તેમાં જીવ કર્મના નિમિત્તે નાના પ્રકારના વિપરીત ભાવ રૂપે પ્રણમે છે, તે ભાવનો કરતા તો જીવ જ છે વિશેષ અપેક્ષાએ, પર્યાય દ્રષ્ટિથી વ્યવહાર નહીં. પરંતુ આ જીવનો નિજભાવ નથી, તેથી તે ભાવને કર્મકૃત કહીએ છીએ. જે પાણી ઊંડું થયું ઉષ્ણ, ઉષ્ણતા અગ્નિની છે, પાણીની નથી. સ્વભાવ ગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો એ પાણી ઊંડું નથી, આખું જગત પાણીને ઊંડું કહે, નાની કે અગ્નિ ઊંડી છે, પાણી શીતળ છે. કર્મકૃત કહીએ છીએ અથવા કર્મ કરેલા, કર્મે કરેલા તે નાના પ્રકારના પર્યાય વર્ણ ગણ રસ સ્પર્શ કર્મ દેવ નારક પુરુષ સ્ત્રી શરીર સ્થાન અને સંસ્થાનાદિ ભેદ અથવા પુત્ર મિત્ર મકાન ધન ધાન્યાદિ ભેદ, એ બધા શુદ્ધાત્મા પ્રત્યક્ષ વિનંદ છે. હવે બીજો દ્રષ્ટાંત, જેમ કોઈ મનુષ્ય અજ્ઞાની ગુરુ ના કહેવાથી, અજ્ઞાની ગુરુ અપરિક્ષક કહેવાથી એકાંત ઓરડામાં બેસી પાડાનું ધ્યાન કરવા લાગ્યો, હું પાડો છું પાડો છું પાડો છું, પોતાને પાડા સમાન મોટા શરીર વાળો ચિંતવા લાગ્યો, આકાશ જેવડા મોટા શિંગડા વાળો માની હું આ ઓરડામાંથી કેવી રીતે નીકળીશ, એમ ચિંતવા લાગ્યો. જેનું ધ્યાન કરે એ બુદ્ધિ થઈ જાય એમ ચીતે, જેનું ધ્યાન કરે ને એવી એની બુદ્ધિ થઈ જાય છે. આ ધ્યાન કરવા માંડો પાડાનો તો બુદ્ધિ કેવી થઈ ગઈ કે હું પાડો છું. આ 24 કલાક જળનું ધ્યાન કરે છે તો બુદ્ધિ જળ થઈ ગઈ. બોલુભાઈ કેવું છો? તો પોતાને પાડો ન માને, પોતાને પાડો જો ન માને તો મનુષ્ય પોતે બની રહ્યો છે. દેવાદિપોના નિમિત્તથી પોતાને વર્ણાદિક સ્વરૂપ માની દેવાદી પર્યાયોમાં આવ્યો માને છે. દેવાદી પર્યાયમાં આવ્યો નથી, મનુષ્યની પર્યાયમાં આત્મા આવતો નથી. જેમ કે મનુષ્યની પર્યાયને આત્માને 4 અભાવમાંથી કયો અભાવ છે? અત્યંત અભાવ. બે વચ્ચે અત્યંત અભાવ છે. જો ન માને તો અભૌતિક શુદ્ધાત્મા પોતે ન માને, માન્યતા જ પરમવી છે, બીજું કઈ પડતું નથી. હું મનુષ્ય છું એમ માની બેઠો છે, એને બદલે હું શુદ્ધાત્મા છું એમ માનવા લાગે તો ધર્મ થઈ જાય. આ રીતે આત્મા કર્મજનિત રાગાદી ભાવ અથવા વર્ણાદી ભાવ બધું લઈ લીધું, તેનાથી સદાકાળ થઈ છે. ત્રણેય કાળ એ શ્લોક છે શાસ્ત્રનો. તો પણ અજ્ઞાની જીવોને આત્મા કર્મજનિત ભાવથી સંયુક્ત જેવો પ્રતિભા દે છે. નિશ્ચય છે આ પ્રતિભા દે સંસારના બિંદુ છે. જેવો પ્રતિક